श्री गुरुवाष्टकम की
जय।
वेद व्यास जी परम गुरु अने वेद व्यास जी बाद आ संसार मा गुरु केवा होवा जोईए शास्त्र ना 8 श्लोक मा लखेलू छे। गुरु बनावता पेला आ 8 श्लोक समझी लेवा जोईए। पेला श्लोक मा लख्यू छे, संसार दावा नललीढ़ लोक त्राणाय कारुण्य घना घनत्व। श्रीपाद विश्वनाथ चक्रवर्ती ठाकुर लखे छे, आपणे जे संसारमां रही रह्या छे, आपणे जे जगतमां रही रह्या छे, आने संसार कीधो छे। આ સંસાર શબ્દ સંસ્કૃતિથી બનેલો છે। સંસ્કૃતમાં એક શબ્દ છે સંસ્કૃતિ। સંસ્કૃતિનો અર્થ શું થાય? સંધિ વિચ્છેદ કરવામાં આવે તો સમ પ્લસ શ્રુતિ। શ્રુતિનો અર્થ થાય સરકવું, અને સમનો અર્થ થાય સમ્યક રૂપેણ, પૂરેપૂરું સરકવું। અને સંસારનો અર્થ થાય સરકતી ઇતિ સંસાર। આ જગતને સંસાર એટલા માટે કીધો છે કારણ કે આ જગતમાં બધું સરકી રહ્યું છે, બધું। માતાના ગર્ભમાંથી બાળક, એ બાળપણથી જવાનની ઓર સરકી રહ્યા છે, જવાનીથી વૃદ્ધાપાની ઓર સરકી રહ્યા છે, ગારિયાધારથી ભાવનગરની બાજુ સરકી રહ્યા છે, ભાવનગર થી મુંબઈની ઓર સરકી રહ્યા છે, બધા લોકો અહીંયાથી અહીંયા। આ સંસારમાં કોઈ પણ વસ્તુ સ્ટેબલ નથી, સ્થિત નથી। અને અમુક લોકો સંસારને પકડવા માંગે, વિચાર કરે મારી પાસે જેટલું ધન છે હું બસ પકડીને રાખીશ, તિજોરીમાં બંધ કરીને રાખે, પણ એક ના એક દિવસે સરકી જવાનું, છૂટી જવાનું। સંસારમાં કોઈ પણ વસ્તુ તમે પકડીને ન રાખી શકો, અને સંસારનો આ દોષને કારણે જગતમાં બધા દુખી છે। સંસાર દાવાનળ, સંસારમાં કેટલું દુઃખ છે કે છે, જેમ જંગલમાં દાવા અગ્નિ લાગી હોય અને એ જંગલના દાવાનળમાં રહેવાવાળા પશુઓ દુખી હોય, ચારેય બાજુથી આગ હોય, એ ચારેય બાજુથી આગની વચ્ચે સંસારના એ જંગલના પ્રાણીઓ એ આગથી તપ્ત થતા હોય, તમે જંગલની આગની વિશેષતા જાણતા હશો। સૌથી પહેલા જંગલમાં આગ કોઈ લગાડવા ન જાય, એ ઓટોમેટિક લાગી જાય વૃક્ષના ઘર્ષણથી। જંગલની આગ અપને આપ લાગે, પહેલું। બીજું, જંગલની આગને કોઈ બુજાવી ન શકે, ગમે એટલા ફાયર બ્રિગેડ કે તમે પાણીના બંબા લઈ જાઓ કે ડોલે ડોલે ચાલુ થઈ જાઓ, એ દાવાનળને કોણ બુજાવી શકે? જંગલની જે આગ છે એની બીજી વિશેષતા, એને કોઈ બુજાવી ન શકે। અને જંગલની આગથી જંગલમાં રહેવાવાળા પ્રાણીઓ એટલા તપ્ત દુખી થાય, એ પ્રાણીઓ ઈચ્છા કરે છતાં પણ એ આગથી બહાર ન જઈ શકે। ત્રણ વિશેષતા, જેમ એ જંગલમાં દાવાનળની આગ લાગી છે, એમાં સંસારમાં પણ આગ લાગી છે। સંસારમાં ચારેય જગ્યાએથી આગ, તમે કહેશો દેખાતી તો નથી, જંગલની આગ દેખાય પણ સંસારની આગ એવી છે દેખાતી નથી, પણ બધાના હૃદયમાં એ આગ લાગી છે। કામ ક્રોધ લોભ મોહ મદ ચિંતા આગ સમાન, અને જંગલની આગની જેમ સંસારની આગની પણ વિશેષતા, એ જે આપણે દુખી છીએ, એ દુઃખ દેવા વાળું આ સંસારમાં બીજું કોઈ નહીં, આપણા જ કર્મ આપણને દુખી કરે છે। જેમ જંગલની આગમાંથી વ્યક્તિ બહાર નીકળવા માંગે છતાં પણ નીકળી ન શકે, એમાં સંસારમાં રહેવાવાળો દુઃખી જીવ દુઃખથી મુક્ત થવા માંગે પણ થઈ નથી શકતો, જન્મથી લઈને મૃત્યુ સુધી દુઃખ દૂર કરવાના પ્રયાસ કરે, છતાંય એ દુઃખ દૂર થતા નથી. અને જંગલની આગને કોઈ ન બુજાવી શકે, એમાં સંસારની આગને કોઈ બુજાવી શકતું નથી. તમે દુઃખી હો, કોઈ મોટા માણા પાસે જાઓ અને તમે એમ કહો કે મારી ઉપર કૃપા કરો, મને કંઈક આપો, તો એ એનું ચાલુ કરે. અત્યારે માર્કેટ ઠંડુ છે, એ અહીંયાથી પેલા બિચારા નાના માણસો આગ લઈને ગયા હોય એ મોટી આગ દેખાડે. સંસારની આગને કોઈ બુજવી શકતું નથી. પણ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર લખે છે, પ્રાપ્તસ્ય કલ્યાણ ગુણાર્ણ વસ્ય, એ જંગલની એ દાવા અગ્નિને બુજાવવા માટે એક જ વસ્તુ સમર્થ છે, એ છે વરસાદ. એ વાદળમાંથી જ્યારે વરસાદ થાય, એ વરસાદ જ જંગલની આગને બુજાવી શકે. એમ આ સંસારની આગને બુજાવવા માટે એક જ વ્યક્તિ સમર્થ છે, અને એ છે ગુરુ. જો ગુરુની કૃપા કોઈની ઉપર થઈ જાય, વ્યક્તિ કેટલો પણ દુઃખી હોય એ ગુરુની કૃપાથી સુખી થઈ જાય છે. પણ કેવા ગુરુ, એ આગળ એનું વર્ણન આવે છે. એ ગુરુ કેવી રીતે સંસારના તપ્ત જીવોના દુઃખ દૂર કરી એને સુખી કરે, તો કહે છે, મહાપ્રભો કીર્તન નિત્ય ગીત. સૌથી પહેલા ગુરુ જે છે પોતાના ઉપદેશથી એમના શિષ્યોના દુઃખ દૂર કરે અને સુખ આપે. ધ્યાન રાખજો, ગુરુ માત્ર પોતાની વાણીથી જ શિષ્યને સપોર્ટ કરી શકે, અને એ ગુરુના કાર્યકલાપ, એ ગુરુ શું કરતા હોય, ગાંજો પીતા હોય કે પછી તમાકુ ખાતા હોય, ચા પીતા હોય. આ બીજો જે શ્લોક છે એમાં ગુરુના કાર્યોનું વર્ણન છે. ગુરુ શું કરતા હોય તો લખે છે, મહાપ્રભુ કીર્તન નૃત્ય ગીત. ગુરુ જે છે કીર્તન કરતા હોય, અને કેવા, મહામંત્રના, હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કીર્તન કરતા હોય, એ મૌની નો હોય, અને કીર્તનમાં એટલો આનંદ, એટલો આનંદ, કીર્તન કરતા કરતા એ નૃત્ય કરે, એ ભગવાનની ગુણ રૂપ લીલાના ગીત ગાય. આ છે ગુરુના કાર્યો. અને વાદિત્ર માધ્યન મનસોર સેન, અને જારી મૃદંગ કરતાલ, જ્યારે વાગે ત્યારે ગુરુના મનમાં આનંદ થાય. ઈ કીર્તન, ઈ મૃદંગ, ઈ કરતાલ વાગે અને જેના મનમાં આનંદ થાય ઈ ગુરુ. નહીતર આજના ગુરુ, આ શું ચાલુ કર્યું છે, શાંતિ લેવા દો. કીર્તન સાંભળીને ગુરુના મનમાં આનંદ થાય, અને કેટલો આનંદ, ઈ કથા કરતા કરતા, કીર્તન કરતા કરતા રોમાંચ કંપાશ્રુ તરંગ ભાજો. ઈ ઈ ભગવાન શ્રી કૃષ્ણના કીર્તનમાં, ભગવાન શ્રી કૃષ્ણની કથામાં ગુરુને એટલો આનંદ આવે, એટલો આનંદ આવે, રોમાંચ એના રૂવાટા બેઠા થઈ જાય. આનંદની એક અનુભૂતિ છે, કંપ શરીરમાં કંપન ઉત્પન્ન થઈ જાય, અશ્રુ આંખોમાંથી અજસ અવિરત અશ્રુ ધારા નીકળવા માંડે, એટલો આનંદ ભગવાનના કીર્તનમાં અને ભગવાનની કથામાં આવવા માંડે. તરંગ એના હૃદયમાં એક તરંગ ઉત્પન્ન થઈ જાય, તો કૃષ્ણના કીર્તન અને કૃષ્ણની કથામાં જેને રોમાંચ થાય, કંપન થાય, આંખોમાંથી અશ્રુ નીકળે, તરંગ ઉત્પન્ન થાય, એને સાચા ગુરુ કહેવાય. અને એવા ગુરુને વંદે ગુરુ શ્રી ચરણારવિંદમ, એવા ગુરુનું હું શરણ ગ્રહણ કરીશ. આગળ કહે છે બીજું, સાથે સાથે શું કરતા હોય, કે જે શ્રી વિગ્રહ આરાધન નિત્ય નાના. વિગ્રહ, વિગ્રહનો અર્થ થાય ભગવાનની મૂર્તિ. ભગવાન શ્રી રાધા અને કૃષ્ણના જે વિગ્રહ છે, મૂર્તિ છે, એની આરાધના કરતા હોય, એમની આરતી કરે, પૂજા કરે. નાના શબ્દ છે, નાના ગુજરાતીમાં નાના એટલે નાનો થાય, પણ સંસ્કૃતમાં નાના એટલે અનેક પ્રકાર, નાના પ્રકાર, અનેકો પ્રકારથી ભગવાનના વિગ્રહ, ભગવાનની મૂર્તિની ઉપાસના કરે. ક્યારેક લાલ કલરના વાઘા પહેરાવે, ક્યારેક પીળા કલરના પિતાંબર પહેરાવે, અનેક રીતે લડ્ડુ ગોપાલ છે કે પછી રાધા કૃષ્ણની ઉપાસના કરે. આને ગુરુ કહેવાય. આજના ગુરુ નિરાકાર, આવી નિરાકાર કહેવા વાળો એ કોને વાઘા પહેરાવે? વાસ્તવમાં આજના ગુરુ એટલા આળસુ થઈ ગયા છે કે ભગવાનને નિરાકાર કરી નાખ્યા. આરતી કરવાની કોઈ ચિંતા નહીં, વાઘા પહેરાવાની કોઈ ચિંતા નહીં. એટલે જો ભગવાનને સાકાર કહેશું તો પછી કેટલી માથાકૂટ કરવી પડશે. પણ કાલે તમે સાંભળ્યું ને, ભગવાન સાકાર છે, ભગવાનનું અદ્ભુત સ્વરૂપ છે. તેવા ભગવાનના વિગ્રહની જે ઉપાસના કરે અનેક પ્રકારથી, કે છે શ્રૃંગાર તન મંદિર મર્જ ના દો, જે ભગવાનના શ્રૃંગાર કરે, જે મંદિરનું માર્જન કરે. ગુરુ હોય ને પોતાના હાથે, આમ તો એના ઘણા શિષ્ય હોય અને શિષ્ય સેવા કરતા હોય, પણ ભગવાનના મંદિરને સાફ કરવાની જ્યારે વાત આવે ને, ત્યારે ગુરુ પોતાના હાથમાં ઝાડુ લઈને મંદિર સાફ કરતા હોય. અને આવા ગુરુ અમારા આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘમાં આજે પણ જોવા મળે છે. જે ગમે એટલી મોટી પોસ્ટ ઉપર હોય, લાખો શિષ્યોના એ ગુરુ હોય, છતાં પોતે પોતાના હાથે ભગવાનના મંદિરમાં ઝાડુ મારતા હોય, ગટર સાફ કરતા હોય, કારણ કે એ ભગવાનની મહિમા જાણે છે, ભગવાનના અર્ચ વિગ્રહની સેવા જાણે છે. આ છે ગુરુ. યુક્તસ્ય ભંગતાસ્ય નિયુંજતો, એ ગુરુ માત્ર પોતે જ ભગવાનની સેવા ન કરે, પોતાના શિષ્યોને પણ એ ભગવાનની સેવામાં લગાડે. અમુક ગુરુ પોતાનું જ કરતા હોય. આગળ પ્રહલાદ મહારાજ કહે છે કે આ સંસારમાં પ્રાય 99.99% લોકો પોતાના સ્વાર્થ માટે કાર્ય કરે છે, પણ હું અને નારદ અમારી જેવા લોકો ભજન કરતા કરતા બીજાને પ્રચાર પણ કરીએ છીએ કે જેથી લોકોનો ઉદ્ધાર થાય. એમ ગુરુ જે છે ને, પ્રહલાદ અને નારદની પરંપરાના હોવા જોઈએ, જે બીજાનો ઉદ્ધાર કરી શકે. તો ભક્તોને આ અર્ચ વિગ્રહની સેવા, ભગવત કથા, ભગવાનના કીર્તનમાં લગાડે. ચતુર્વિદાશ્રી ભગવત પ્રસાદો, ગુરુ એને કહેવાય જે માત્ર ભગવાનનો પ્રસાદ જ ખાતા હોય. ઈ લારી એવા ફાફડા ને જલેબી ન ઉલાડતા હોય, માત્ર ભગવત પ્રસાદ હિ ગ્રહણ કરતે હૈ ગુરુ. અને અમુક ગુરુઓ ઉપદેશ કરતા હોય કે ભગવાનનો પ્રસાદ જ ખાવો જોઈએ, અને પોતે ગામનું બધું ખાતા હોય. પણ ગુરુ આચાર્ય હોવા જોઈએ, પોતે જે ઉપદેશ આપે એનું પાલન પણ હોવું જોઈએ. એકવાર એક માતા એમના પુત્રને લઈને મંદિરમાં ગઈ અને મંદિરના ગુરુજીને કીધું, આ મારો જે પુત્ર છે બહુ ચોકલેટ ખાય છે, ડોક્ટરે ના પાડી છે, દાંત સડી જશે, તમે એને કંઈક સમજાવો ને. ગુરુ કે આ રવિવારે રહેવા દો, આવતા રવિવારે આવજો. 7 દિવસ પછી બીજા રવિવારે એ માતા પુત્રને લઈને ગઈ. એ ગુરુજીએ પુત્રના માથા ઉપર હાથ ફેર્યો, બેટા ચોકલેટ ન ખવાય, દાંત બગડી જાય, આગળ દર્દ દુઃખ થશે. અને એ ગુરુના 2 શબ્દ એ બાળકના હૃદયમાં ઉતરી ગયા અને ચોકલેટ ખાવાનું બંધ કરી દીધું. બીજા રવિવારે માતા ગુરુ પાસે ગઈ, ગુરુજી તમારે ખાલી આ 2 શબ્દ કહેવાના હતા તો ગયા રવિવારે કહી દીધા હોત, તો 7 દિવસ મોડું કેમ કર્યું? ત્યારે ગુરુજીએ કીધું, તમે જ્યારે મારી પાસે પહેલી વાર આવ્યા હતા ને, ત્યારે હું ચોકલેટ ખાતો હતો. જ્યાં સુધી હું ચોકલેટ ખાતો ત્યાં સુધી બીજાને કેમ ના પાડી શકું? અને કદાચ ગુરુ પોતે પાલન ન કરતા હોય અને બીજાને ગમે એટલો ઉપદેશ આપતા હોય, હજારો વખત કહેતા હોય, છતાંય જ્યાં સુધી પોતે પાલન નથી કરતા ત્યાં સુધી સાંભળવા વાળા પાલન નહીં કરે. માટે સાચા ગુરુ એને કહેવાય જે ઉપદેશનું પાલન પોતે કરે અને પછી બીજાને સમજાવે. જેને આચાર્ય કહેવાય, આચરણથી શીખડાવે. ચતુર્વિધ શ્રી ચાર પ્રકારના પ્રસાદ ભગવાનને અર્પણ કરીને ગ્રહણ કરે અને ભક્તોને આપે. કૃત્વૈવ તૃપ્તિમ ભજતો સદૈવ. અને ગુરુ પોતાના શિષ્યોને ખાતા જોઈ એનું પેટ ભરાઈ જાય. ગુરુનો સ્વભાવ કેવો હોય? ગુરુનો સ્વભાવ શિષ્યોને ખાતા જોઈ બસ એનું પેટ ભરાઈ જાય, મુજે કુછ નહીં ખાના હૈ, આપ લોગ ખાઈએ. અને આજના ગુરુ પંગતમાં પહેલા જ બેઠા હોય, શિષ્યો ભૂખ્યા છે, શું ખાય છે એને કઈ લેવા દેવા ન હોય. સાચા ગુરુ પોતાના શિષ્યોને જેમ માં પોતાના પુત્રને પેલા જમાડે અને પછી વૈધુ હોય તો ખાય ને તો ભૂખા સુઈ જાય, એમાં ગુરુનો સ્વભાવ. આવા ગુરુને હું પ્રણામ કરું છું. ગુરુના મનની સ્થિતિ કેવી હોય? આ બધું બહારીક સ્થિતિ તમે જોઈ શકો, પણ અમુક અંદરની સ્થિતિ કેવી હોય? તો કહે છે, શ્રી રાધિકા માં ધવ્યોર અપાર માધુર્ય લીલા ગુણરૂપ નામના. શ્રી રાધિકા, રાધા અને માધવ કૃષ્ણ ના જે અપાર ગુણ રૂપ લીલા છે, એ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની જે લીલા છે, એ લીલાનું મનમાં રાત દિવસ સ્મરણ કરતા હોય. અષ્ટકાલીન લીલા, કૃષ્ણ હમણાં આ કરતા હશે, કૃષ્ણ હમણાં જાગ્યા હશે, જે રાત દિવસ ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું સ્મરણ કરે. પ્રતિક્ષણા સ્વાદન લોલુપસ્ય, અને પ્રતિક્ષણ કહેવાય છે કે ઈ ગુરુને જે રાત દિવસ ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું સ્મરણ કરતા હોય અને સ્મરણનો તાતો તૂટતો ન હોય, અને આ સંસારનો કોઈ વ્યક્તિ ગુરુને કહી દે કે તમે એક સેકન્ડ માટે કૃષ્ણને ભૂલી જાઓ, હું તમને આ સંસારની બધી સંપત્તિ આપી દઈશ, આપણે હોય તો શું કરી, એક સેકન્ડ ને એક કલાક માટે ભૂલી જઈ, લાવો સંપત્તિ લાવો. પણ આખા જગતની સંપત્તિ જો એ ગુરુને આપવામાં આવે અને કહેવામાં આવે કે એક સેકન્ડ માટે કૃષ્ણને ભૂલી જાઓ, એ જગતની સંપત્તિને ઠુકરાવી દેશે, પણ ભગવાનના સ્મરણથી ક્યારેય દૂર નહીં થાય. આને ગુરુ કહેવાય, ગુરુ કહેવાય. જે ભગવાનનું રાત દિવસ ચિંતન કરે, જે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે, ભગવાનના પ્રસાદ સિવાય બીજું કાંઈ ગ્રહણ ન કરે. તો ભગવાનનો પ્રસાદ શબ્દ આવ્યો એટલે આમાં ઘણી વસ્તુ સમજવાની રહેશે. ગીતામાં ભગવાન કહે છે, હું શું ગ્રહણ કરું છું? તમે ચા ભગવાન આમે મૂકીને એમ કહો કે આ ભગવાનનો પ્રસાદ, આવો આવો બધા, તો એ ભગવાન ક્યારે ચા પીતા નથી. તમે ક્યારે સાંભળ્યું કૃષ્ણ ઈ વૃંદાવનમાં ગોકુળમાં ભોજન સ્થળી ઉપર બેસીને કટિંગ ચા પીતા હતા અડધી? ક્યારે નહીં, કારણ કે આ ચા તો 50 વર્ષ પહેલા બની. ભારતમાં પેલા ચા નહોતી, પણ બ્રિટિશર્સનું શાસન આપણા ભારતમાં આવ્યું તો આ લોકો ચા લઈને આવ્યા. વાસ્તવમાં ચા પીવા લાયક વસ્તુ નથી, કારણ કે એમાં નશો છે. ભગવાન ક્યારે ચા પીતા નથી, અને ભગવાન ક્યારેય કાંદા લસણ ખાતા નથી. ભગવાને ગીતામાં લખ્યું છે, હું શું ખાઉં છું ને શું નથી ખાતો. કૃષ્ણે ગીતામાં ચોખ્ખું કીધું છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયચ્છતિ. હું સતોગુણી આહાર લઉં છું, નકર ભગવાન લખે જ ને, હું પત્રમ પુષ્પમ કાંદા લસણ તોયમ, ચા કોફી અંડા મછલી તોયમ, અશનામી પ્રયત આત્મન. નહીં, પણ ભગવાને ચોખ્ખું લખ્યું છે, હું આ લઉં છું, આ નથી લેતો. તો ગુરુ અને સંસારમાં ભગવાનને જે પ્રસન્ન કરવા માંગતા હોય, સુખી થવા માંગતા હોય, એને આ ગ્રહણ ના કરવું જોઈએ. પણ આજના ગુરુ ચા કોફી તો પીતા જ હોય, પણ ગાંજો પીતા હોય, અને એ પાછા ઉપદેશ આપતા હોય કે આપણે તમોગુણી ન બનવું. એ શું બીજાને ઉપદેશ આપે ને બીજા લોકો શું એનું પાલન કરે? આગળ કહે છે, નિકુંજ યુનો રતિકેલી સિદ્ધિએ યાયાલી ભીર યુક્તિર અપેક્ષણી. જે ભગવાનના ધામમાં ભગવાનની કિંકરીનું સ્થાન રાખતા હોય, બહુ ઊંચો ભાવ છે, જે દાસ ભાવથી રહેતા હોય. ગુરુ જે છે ને એ પોતાને દાસ સમજે, એ ક્યારે પોતાને મહાન ન સમજે. એ હોય મહાન, પણ પોતાની જાતને ક્યારે એ મહાન ન સમજે, એને સાચા ગુરુ કહેવાય. પ્રેમેર સ્વભાવ જહા પ્રેમેર સંબંધ, સેઈ માન મોર નહીં કૃષ્ણ પ્રેમ ગંધ. કારણ કે ભગવાન પ્રતિ એટલો પ્રેમ હોય, એ પ્રેમને કારણે પોતાને બહુ નીચ સમજે. મેં કાલે સાંભળ્યું, શામળશ્યા બાપુ ગુજરાતમાં થઈ ગયા, ઘણા લોકો એમની પાસે જતા, અમને દીક્ષા આપો, તમે અમને શિષ્ય બનાવો. તો કીધા, હું દીક્ષા નહીં આપું, હું ગુરુ બનવાને યોગ્ય નથી, હું લાયક નથી. આને કહેવાય ગુરુ, પોતાની જાતને નિમ્ન નીચ સમજે. આ છે નમ્રતા, આ છે વૈષ્ણવનું આભૂષણ. જ્યારે આવો ભાવ હોય ત્યારે સમજવું કે આ ગુરુના હૃદયમાં ભગવત પ્રેમ છે. અને આ તો બેસી જતા હોય અને કહેતા હોય, આવો આવો દીક્ષા લેવા આવી જાઓ, જેને જોતી હોય મારું નામ લેજો, મારું ધ્યાન કરજો. હવે તારું શું ધ્યાન કરીએ અમે? વાસ્તવમાં ગુરુ નમ્ર હોય. અને પછી એક બહુ સુંદર વાત કરે છે સાતમા શ્લોકમાં, સાક્ષાત હરિત્વેન સમસ્ત શાસ્ત્રે. સમસ્ત શાસ્ત્રો શું કહે છે? ગુરુ જે છે સાક્ષાત હરિ, ભગવાન સમાન પૂજનીય છે. વાસ્તવમાં ગુરુની પૂજા થવી જોઈએ, ગુરુને ભગવાન જેટલો આદર દેવો જોઈએ. પણ તત્વનું નિરૂપણ કરતા કહે છે, કિંતુ પ્રભોર્ય પ્રિય એવ તસ્ય. પણ તત્વથી ગુરુ ક્યારે પણ ભગવાન ન બની શકે. ગુરુ ભગવાનનો પ્રિય થઈ શકે, પણ ગુરુ ક્યારે ભગવાન ન બની શકે. આ સંસારમાં કોઈ પણ સાધારણ જીવ ક્યારે પણ ભગવાન ન થઈ શકે. ગુરુ ગુરુ છે, ભગવાન ભગવાન છે. ગુરુ ભગવાનના પ્રિય હોય, ગુરુને આદર આપો. અને આવા ગુરુની કૃપાથી જ યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો, આવા ગુરુની કૃપાથી જ ભગવાન પ્રાપ્ત થાય છે. માટે આવા ગુરુની શરણ ગ્રહણ કરવી જોઈએ અને આવા ગુરુને કમસે કમ દિવસમાં 3 વખત યાદ કરવા જોઈએ. આજે ગુરુવાષ્ટકમ છે, સવારમાં જાગી રોજ સવારે આને ગાવું જોઈએ. અને આને ગાતા ગાતા આ પ્રત્યેક 8 શ્લોકના 4 ચરણમાં એક ધ્રુવ પદ છે, જે 8 શ્લોકમાં સમાન છે. વંદે ગુરુ શ્રી ચરણારવિંદમ, હું મારા ગુરુદેવને પ્રણામ કરું છું. રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ગાવાથી ગુરુજીની કૃપા પ્રાપ્ત થાય છે. તમે કહેતા હશો, કદાચ વિચાર કરો કે આવા ગુરુ તો અહીંયા અમારી પાસે છે નહીં. આવા ગુરુ જો અહીંયા ન હોય તો ગુરુ બનાવવા ન જોઈએ. સોનું લેવું હોય તો 24 કેરેટનું લેવું, એ મિક્સિંગ વાળું સોનું ન લેવાય. અને જો કદાચ આવા ગુરુ અહીંયા પ્રેક્ટિકલ ન હોય તો વેદ વ્યાસજીને સ્મરણ કરો, કૃષ્ણને સ્મરણ કરીને આ ગાઓ. જગદગુરુ તો બેઠા છે. તો ગુરુ વાસ્તવમાં યોગ્ય હોવા જોઈએ. અને વેદ વ્યાસજીની વાતોને જે સમાજમાં પ્રસ્તુત કરે એ છે સાચા ગુરુ. વેદ વ્યાસજી અનેક શાસ્ત્રોને લિપિબદ્ધ કર્યા. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ સૃષ્ટિના પ્રારંભમાં અનેક શાસ્ત્રના નિર્માણ કર્યું, પણ એ શાસ્ત્રો દ્વાપર યુગ સુધી સ્મૃતિમાં હતા. સ્મૃતિ એટલે ભગવાને બ્રહ્માને, બ્રહ્માએ નારદને, એમ ગુરુ શિષ્ય પરંપરામાં. પણ વેદ વ્યાસજીએ વિચાર કર્યો, કળિયુગ આવી રહ્યો છે અને કળિયુગમાં પ્રાયણ અલ્પ આયુષ્ય, કળિયુગમાં આયુષ્ય બહુ ઓછી છે. સભ્ય કલોસ્મિન યુગે જના મંદ સુમંદ મતય મંદ ભાગ્યા ઉપદ્રુતા. બુદ્ધિ ઓછી છે કળિયુગમાં. 3 દિવસ પહેલા શું કર્યું એ પણ યાદ નથી. એ શાસ્ત્ર કેવી રીતે યાદ રાખશે? માટે ભગવાન વિચાર કરે, માયા મુગ્ધ જીવે નાહી સ્વત સ્મૃતિ જ્ઞાન, માયા મુગ્ધ જીવે નાહી સ્વત સ્મૃતિ જ્ઞાન, માયા મુગ્ધ જીવે નાહી સ્વત સ્મૃતિ જ્ઞાન, જીવેર કૃપાએ કેલ જીવેર કૃપાએ કેલ કૃષ્ણ વેદ પુરાણ. ભગવાન વિચાર કરે, માયા મુગ્ધ જીવે નાહી સ્વત સ્મૃતિ જ્ઞાન. આ સંસારમાં બધા માયામાં મુગ્ધ છે, માટે આ સ્મૃતિનું જ્ઞાન કોઈને નહીં થાય. આ વિચાર કર્યો ભગવાને, અને વેદ વ્યાસજી સાક્ષાત ભગવાનના શક્તિવેશ અવતાર, આ દ્વાપર યુગ સુધી જે જ્ઞાન સ્મૃતિમાં હતું એને લિપિબદ્ધ કરવા માટે બેઠા. વાંચેલું કામમાં આવે, લખેલું વાંચી શકાય, માટે સમસ્ત શાસ્ત્રોને વેદોને લિપિબદ્ધ કરવા માટે બેઠા છે. સૌપ્રથમ સૃષ્ટિના પ્રારંભમાં એક જ વેદ, પણ વેદ વ્યાસજીએ ઈ એક વેદનું વિભાજન કર્યું, ચાર વેદમાં એને વેચી દીધા. સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ. છતાં વેદ વ્યાસજીએ વિચાર કર્યો કે સંસારના લોકો વેદોને સમજી નહીં શકે, ઈ વેદોને સરળતાથી સમજાવવા માટે વેદ વ્યાસજીએ કળિયુગના જીવો ઉપર કૃપા કરી 108 ઉપનિષદની રચના કરી. છતાંય વેદ વ્યાસજીના મનમાં ઓછપ લાગતી હતી, કળિયુગના લોકો હજી નહીં સમજી શકે, ત્યારે વેદ વ્યાસજીએ સ્ત્રી શુદ્ર દ્વિજ બંધુ નામ ત્રયન શ્રુતિ ગોચર 1,00,000 શ્લોક રચિત મહાભારતની રચના કરી. છતાં વેદ વ્યાસજીને ઓછપ લાગી, કળિયુગના લોકો હજી આ શાસ્ત્રને નહીં સમજી શકે, માટે હવે વેદ વ્યાસજી પુરાણોની રચના કરવા માંડ્યા. જો વેદ વ્યાસજીએ કળિયુગના લોકો માટે અનેક અનેક શાસ્ત્ર રચ્યા છે. સૌ પ્રથમ વેદ વ્યાસજીએ માર્કેન્ડ્ય પુરાણની રચના કરી, જેમાં 9,000 શ્લોક. હું શ્લોક એટલા માટે ગણાવું છું જેથી તમને ખબર પડે આ ગ્રંથ કેટલા વિશાળ છે. આજે એક શ્લોકની રચનાની વાત છોડી દો, એક શ્લોકને સમજવા માટે આખું જીવન વયું જાય. એમાં વેદ વ્યાસજી એમની પ્રકાંડ બુદ્ધિથી શાસ્ત્રોની રચના કરે છે, 9,000 શ્લોક યુક્ત માર્કેન્ડ પુરાણની રચના. ત્યારબાદ 10,000 શ્લોક રચિત બ્રહ્મ પુરાણની રચના કરી, બીજું પુરાણ. ત્યારબાદ વામન પુરાણની રચના, જેમાં 10,000 શ્લોક. ત્યારબાદ વેદવ્યાસે શિવ પુરાણની રચના કરી, જેમાં 11,000 શ્લોક. આ બધા શાસ્ત્રો વેદવ્યાસજી લખ્યા શા માટે? આપણી માટે, કળિયુગના જીવો માટે. ત્યારબાદ બ્રહ્માંડ પુરાણની રચના કરી, જેમાં 12,000 શ્લોક હતા. ત્યારબાદ વેદવ્યાસજીએ મત્સ્ય પુરાણની રચના, 14,000 શ્લોક. ભવિષ્ય પુરાણ 14,500 શ્લોક. અગ્નિ પુરાણ 15,400 શ્લોક. નરસિંહ પુરાણમાં 17,000 શ્લોક. ગરુડ પુરાણ 19,000 શ્લોક. વિષ્ણુ પુરાણમાં 23,000 શ્લોક. અનેક અનેક રચના કરતા ગયા કરતા ગયા. કળિયુગના લોકો આને સાંભળી વાંચીને પોતાનું જીવન સુધારશે. વાયુ પુરાણની રચના કરી, 24,000 શ્લોક. વરાહ પુરાણની રચના કરી, એમાં પણ 24,000 શ્લોક. નારદ પુરાણની રચના, 25,000 શ્લોક. છતાં વેદવ્યાસજીનું હજી મન ભરાણું નથી. કલિયુગ કે લોગો કે લીએ ઓર કુછ બનાએ ઓર દે. વેદ વ્યાસજીએ પદ્મ પુરાણની રચના કરી, જેમાં 55,000 શ્લોક. છતાં વેદ વ્યાસજીનું મન તૃપ્ત ન થયું. અંતે સ્કંદ પુરાણની રચના, જેમાં 81,000 શ્લોક. વેદ વ્યાસજીએ 17 પુરાણની રચના, 4 વેદ, 108 ઉપનિષદ, મહાભારત અને 17 પુરાણ લખી નાખ્યા. છતાંય વેદ વ્યાસજીનું મન તૃપ્ત ન થયું. હવે વેદ વ્યાસજી થાક્યા કે આટલું આટલું લખ્યા બાદ પણ મારા મનમાં તૃપ્તિ નથી, સંતોષ નથી. હવે એક બુદ્ધિથી વિચાર કરજો કે જે રચના, જે ગ્રંથ, જે શાસ્ત્ર લખવાથી વેદવ્યાસજીના મનમાં તૃપ્તિ ન થઈ, વેદવ્યાસજીને સંતોષ ન થયો, વેદવ્યાસજીનું દુઃખ દૂર ન થયું, એને વાંચવાથી આપણું દુઃખ કેવી રીતના દૂર થશે? આ જેટલા પણ શિવ પુરાણ, વામન, બ્રહ્માંડ જેટલા પણ પુરાણ છે, આ પુરાણ લખવાથી વેદવ્યાસજીનું દુઃખ દૂર ન થયું તો આપણું દુઃખ કેવી રીતે દૂર થાય? એટલે વેદવ્યાસજી બહુ ચિંતિત થયા કે મેં કળિયુગના જીવો માટે આટલો પ્રયાસ કર્યો પણ છતાંય તૃપ્તિ નથી થતી, આની તૃપ્તિ કરવા માટે શું કરું? સાક્ષાત ભગવાન, ભગવાનનો અવતાર પણ સમજી ન શક્યા હોય ને, ડોક્ટર હજારોના ઇલાજ કરે પણ પોતાને જ્યારે તાવ આવે ને, વાણંદ ગમે એટલો સારો હોય પણ એ પોતાના વાળ તો ન જ કાપી શકે ને, એમ વેદ વ્યાસજી સાક્ષાત ભગવાનનો અવતાર પણ સમજી ન શક્યા કે શું કમી છે મારી રચનામાં. એક દિવસ બદ્રીનાથમાં ઈ ગંગાની પવિત્ર ધારા અલકનંદાના કિનારે સ્નાન કરીને બ્રહ્મ મુહૂર્તમાં બેઠા હતા. હૃદયમાં દુઃખ હતું, ઓછપતિ, અસંતોષ હતો, અને એ જ સમયે ભગવાનના મનો અવતાર વેદવ્યાસજીના ગુરુ નારદજી આવ્યા. વેદવ્યાસજીએ ગુરુ નારદજીને પ્રણામ કર્યા. નારદજીએ કીધું, વેદવ્યાસજી હાઉ આર યુ, કેમ છો? આપણને કોઈ પૂછે તમે કેમ છો, આપણે શું કહીએ? મજામાં, ફાઇન. પણ આ સંસારમાં સૌથી મોટું જૂઠ છે. સંસારમાં કોણ મજામાં છે? વેદવ્યાસજીએ કીધું, પ્રભુ ગુરુજી નારદજી હું કેમ છું એ મને નથી ખબર, તમે કયો? કે આમી કેને આમાર જાર તાપ ત્રય. જેમ એક રોગી વ્યક્તિ ડોક્ટરને જોઈ પોતાનો હાથ ડોક્ટરના હાથમાં આપી દે, એમ વેદવ્યાસજી બંને હાથ જોડી નારદ મુનિના ચરણોમાં પડી ગયા. નારદજી, કળિયુગના જીવો માટે મેં આટલી આટલી રચના કરી છતાંય હૃદયમાં સંતોષ નથી, આ મારી રચનામાં શું કમી છે, શું ઓછપ છે? તમે મને કહો. ત્યારે નારદજી વેદવ્યાસજીને, કારણ કે ગુરુ છે ને નારદ, એ ગુરુનું કર્તવ્ય છે જ્યારે શિષ્ય ભૂલ કરે ત્યારે પોતાના શિષ્યને ઉપદેશ આપો અને સમય જોઈ શિષ્યને ખીજાવું. નારદજી ખીજાણા, કેમ? તમે તો બહુ મોટી મોટી રચના કરવા માટે બેઠા હતા. વેદવ્યાસજી તમે અનેક ગ્રંથ લખ્યા, અનેક શાસ્ત્રો લખ્યા, અને એ ગ્રંથોમાં શાસ્ત્રોમાં આત્મજ્ઞાન, પરમાત્મા જ્ઞાન, જડ જગત વિશે ઘણું ઘણું લખ્યું, પણ જે જ્ઞાનથી, જે વસ્તુથી કળિયુગના લોકોનો ઉદ્ધાર થાય એ તો તમે લખ્યું જ નથી. વેદવ્યાસજી, વાસ્તવમાં કળિયુગના લોકોનો ઉદ્ધાર ભગવત કથાથી થશે. યજવાદ ચરિત્રમ હરેર યશો જગત પવિત્રમ પ્રગણિત કરિચિત. ભગવાન શ્રી કૃષ્ણની લીલા ત્રણેય જગતને, ત્રિભુવનને પવિત્ર કરવા વાળી છે. આવી ભગવાન શ્રી કૃષ્ણની લીલા જે ગ્રંથમાં હોતી નથી, એવા ગ્રંથને મોટા મોટા મહાત્માઓ કાગડાના તીર્થ કહે છે, તદ વાયસમ તીર્થ. કાગડાનું તીર્થ શું હોય ખબર છે? સવારમાં કા કા કરતા હોય ક્યાં, એમ જે ગ્રંથમાં કૃષ્ણ કથા નથી, જે ગ્રંથમાં કૃષ્ણનું નામ નથી, એ ગ્રંથ કાગડાના તીર્થ સમાન છે. કચરા હૈ વહ ગ્રંથ જિસમે કૃષ્ણ કી ગુણગાન નહીં. માટે જો તમારે સુખી થવું હોય, તમારે સંતુષ્ટ થવું હોય અને કળિયુગના લોકોને તમારે સુખી કરવા હોય, કળિયુગના લોકોનો ઉદ્ધાર કરવો હોય, તો વેદવ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણની વિશુદ્ધ લીલા રચિત તમે શ્રીમદ ભાગવતમની રચના કરો. જ્યાં સુધી ભાગવતમની રચના નહીં કરો ત્યાં સુધી તમે પણ સુખી નહીં થાઓ, કળિયુગના લોકો પણ સુખી નહીં થઈ શકે. ભાગવત કથા સાંભળવાથી જ લોકોનો ઉદ્ધાર થશે. બાકી આ જેટલા પુરાણ તમે લખ્યા આ બધા પુરાણ તો ઝઘડો કરાવવા વાળા છે. વેદવ્યાસે કીધું કે મેં તો ઘણું ઘણું લખ્યું ને, છતાં મારા મનમાં કેમ શાંતિ નથી, કે શાંતિ ક્યાંથી હોય? તમે શિવ પુરાણ લખ્યું અને શિવ પુરાણમાં તમે ઉપદેશ લખ્યા, શિવજી જ ભગવાન છે, શિવજી જ બધું કરે. ગણેશ પુરાણ લખ્યું તો તમે ગણેશ પુરાણમાં લખ્યું, ગણેશજી જ ભગવાન છે, ગણેશજી સંસારનું પાલન પ્રલય કરે, સર્જન કરે. દેવી પુરાણમાં લખ્યું, દેવીજી જ સબ કુછ હૈ. હવે ભવિષ્યમાં કળિયુગમાં આ ગણેશ પુરાણ વાળા, શિવ પુરાણ વાળા, દેવી પુરાણ વાળા જયારે આપસમાં મળશે, ઝઘડો સિવાય બીજું કઈ નહીં કરે. અને વેદવ્યાસજી એના ઝઘડાનું ફળ તમારા મસ્તક ઉપર આવ્યું છે એટલે મનમાં શાંતિ નથી. કૃષ્ણ લીલા રચિત શ્રીમદ ભાગવતની રચના કરો. બીજાની શું વાત કરું, હું મારો ઇતિહાસ તમને કહું. નારદજી કહે છે, મારો પ્રથમ જન્મ બ્રહ્માજીના ખોળામાંથી થયો. મારા પિતા બ્રહ્માએ મને આજ્ઞા આપી કે તું વિવાહ કર, પ્રજાની ઉત્પત્તિ કર, પણ મેં તો ના પાડી દીધું. મારે વિવાહ નથી કરવા, મારે તો બ્રહ્મચારી રહી ભગવાનનું ભજન કરવું છે. પણ જ્યારે મેં મારા પિતાને વિવાહ કરવાની ના પાડી, પિતા ક્રોધિત થયા અને મને શ્રાપ આપી દીધો, એટલે મારો બીજો જન્મ ઉપબ્રહ્મ નામનો દેવતા બન્યો. અને એક દિવસ પુષ્કર ક્ષેત્રમાં બ્રહ્માજીના પવિત્ર સ્થાનમાં મેં સ્ત્રીઓ ઉપર બુરી નજર નાખી. જો આપણામાં ઘણા બધા દોષ હોય પણ પવિત્ર સ્થાનમાં જઈને એ આદત ભૂલી જવી જોઈએ. તમે માવો ખાતા હશો, તમાકુ ખાતા હશો, પણ કમસે કમ ભાગવત કથા હોય, ભાગવતનો પંડાલ હોય, કમસે કમ ત્યાંથી તો એને વર્જિત રાખવા જોઈએ. એ તો જો તમે એ ઉપબ્રહ્મ દેવતા બ્રહ્માજીના પવિત્ર પુષ્કર ક્ષેત્રમાં સ્ત્રીઓ ઉપર ખોટી નજર નાખવાથી બ્રહ્માજીએ શ્રાપ આપ્યો કે તે શુદ્ર જેવું કામ કર્યું છે, તારો બીજો જન્મ શુદ્ર કુળમાં થાય. નારદજીનો ત્રીજો જન્મ એક શુદ્ર કુળમાં જન્મ થયો. એમના પિતાનું નામ દ્રુમિલ ગોપ અને માતાનું નામ કલાવતી. જન્મતાની સાથે પિતાની મૃત્યુ થઈ ગઈ અને મા બીજાના ઘરે કામ કરી પોતાનું જીવન વ્યાપન કરતી હતી. નારદજી કહે છે, વેદવ્યાસજીને એક દિવસની વાત, ચતુર્માસનો સમય અમારા ગામમાં અનેક ઋષિ મુનિઓ પધાર્યા અને એમની સેવા કરવાનો અવસર મારી માને મળ્યો. મારી મા એમની સેવા કરતી અને હું એ સાધુઓની મંડળીમાં બેસતો અને એ સાધુઓ કથા કરતા, ભાગવત કથા સાંભળતા સાંભળતા મારું મન ભગવાનમાં લાગી ગયું. ઉચ્ચિષ્ટ લેપાન અનુમોદિતો દ્વિજય, એ સાધુઓના મુખેથી કથા સાંભળી અને એ સાધુઓનો પ્રસાદ ખાઈ મને એવી ભક્તિ પ્રાપ્ત થઈ, મારા જીવનમાં એવું પરિવર્તન થયું. સહસ્ત્ર યુગ પર્યંત સંસારનો તો પ્રલય થઈ ગયો પણ એ ભાગવત કથા સાંભળવાથી મારો જન્મ આજે નારદના રૂપમાં થયો. એ ભાગવત સાંભળવાથી આજે મને એવું શરીર પ્રાપ્ત થયું કે મારું મન કરે ત્યાં હું વયો જાઉં છું. કોઈ ફ્લાઇટમાં બેસવાની જરૂર નહીં, કોઈ પણ પ્રકારના વિઝા લેવાની જરૂર નહીં, જ્યાં ઈચ્છા કરું ત્યાં પ્રકટ થઈ જાઉં, કોઈ પેટ્રોલની પણ જરૂર નહીં. ભગવત કથાનો પ્રભાવ છે અને વાસ્તવમાં ભગવાનની કથાથી જ વ્યક્તિ બધા દોષોથી મુક્ત થઈ શકે. નારદ મુનિ અંતે કહે છે, એતદ હિ આતુર ચિત્તા નામ માત્રા સ્પર્શ ઈચ્છયા મુહુ. પ્રાય આ સંસારમાં લોકો કામ વાસનામાં ફસાયેલા છે. બધી આસક્તિમાંથી મુક્ત થઈ જાય પણ આ કામનાઓની આસક્તિમાંથી મુક્ત નથી થઈ શકતા. નારદજી કહે છે ભાગવત એક એવો ગ્રંથ, ભગવાનની લીલા એવી છે જેનું શ્રવણ કરવાથી વ્યક્તિ કામ વાસનાની આસક્તિથી મુક્ત થઈ જાય છે. આપણા ઇતિહાસમાં અનેક ઉદાહરણ, અનેક ઘટનાઓ ભગવાનની લીલા સાંભળવાથી કેવી રીતે આસક્તિમાંથી મુક્ત થાય. લગભગ 500-700 વર્ષ પહેલા આપણા ભારતમાં બિલ્વ મંગલ ઠાકુર નામના એક વ્યક્તિ થયા. આ બિલ્વ મંગલ ઠાકુર એક વેશ્યામાં આસક્ત હતા. એટલા આસક્ત, એટલા આસક્ત હતા કે રોજ વેશ્યાનો સંગ કરે. અહીંયા સુધી એક દિવસ એમના પિતાનું અવસાન થઈ ગયું અને ઈ પિતાના મૃતદેહને લઈ શમશાનમાં ગયા. પણ એના મનમાં તો એ વેશ્યાનું દ્રશ્ય, વેશ્યાનો સંગ કરવાની ઈચ્છા, એ પિતાની ચિતાને આગ લગાડ્યા વગર પિતાના શવને, દેહને છોડી એ વેશ્યાનો સંગ કરવા માટે બિલવા મંગલ ઠાકોર નીકળ્યા. એ દિવસે ઝાંઝાવાત, આંધી, તુફાન, વરસાદ, ઘોર અંધકાર થઈ ગયો અને વેશ્યાના ઘરે જવા માટે એક નદી પાર કરવી પડતી હતી. એ વાવાઝોડાને કારણે એ નદી કિનારે કોઈ નાવિક નહીં, કોઈ નાવ નહીં. એક લાકડું તરતા તરતા આવતું હતું. એ બિલવા મંગલ એની ઉપર બેસી ગયા અને પોતાના હાથને ચલાવી એ નદીના આ કાંઠેથી પેલા કિનારે પહોંચી ગયા. એ દિવસે વાવાઝોડું હોવાને કારણે વેશ્યાએ પોતાના ઘરના બારી બારણા બંધ કરી દીધા. છતાંય બિલવા મંગલ ઠાકુર ઘરે જઈને દરવાજો ખખડાવે, વેશ્યાને પુકારે, પણ વેશ્યા અંદર સાંભળે નહીં. અંતે એ ઘરની બાજુમાં એક વૃક્ષ હતું, વૃક્ષ ઉપર ચડી ગયા. એ વૃક્ષ ઉપર એક રસ્સી હતી, એ રસ્સીને પકડી એ બિલવ મંગલ એ બારીમાંથી વેશ્યાના ઘરે પહોંચ્યા. અને વેશ્યાએ બિલવા મંગલને જ્યારે જોયો, વેશ્યાના અંતરમાંથી, વેશ્યાના હૃદયથી એક અવાજ નીકળ્યો કે હે બિલવા મંગલ, તું મારામાં આટલો આસક્ત છો? તારા પિતાનું આજે મૃત્યુ થયું છે, એની ચિતાને આગ લગાડ્યા વગર બિલવા મંગલ તું મારા રૂપમાં, મારી આસક્તિમાં એટલો આંધળો થઈ ગયો છો કે તું જે નદીને પાર કરીને આવ્યો ને, તને એમ લાગ્યું કે તું લાકડા ઉપર બેસીને આવ્યો, પણ તું એટલો આંધળો, તને ખબર નહીં તું મગર ઉપર બેસીને આવ્યો છે. વાસ્તવમાં બિલવા મંગલ લાકડા ઉપર નહીં, એ મગર ઉપર બેસીને આવ્યા હતા. પણ કહેવાય છે ને, કામાંધ વ્યક્તિના હૃદયમાં જ્યારે કામ ઉત્પન્ન થાય ને ત્યારે આંધળો થઈ જાય. તમે જોયું હશે અહીંયા ગામડાઓમાં તો નહીં પણ મુંબઈમાં છોકરા છોકરીઓ જતા હોય, ગાર્ડનમાં બેઠા હોય, જોગર્સ પાર્કમાં તો એવી રીતે બેઠા હોય કેમ લાગે કે આજુબાજુમાં કોઈ કોઈ હશે જ નહીં, પણ એ આંધળા થઈ ગયા હોય, એને દેખાતું ન હોય આજુબાજુમાં, એ આપણને શરમ આવે, એને શરમ ન હોય. કામા તુરાણામ ન ભય ન લજ્જા, જેના મસ્તકમાં કામ હોય એને કોઈ પણ પ્રકારનો ભય અને લજ્જા નથી હોતી. કામાંધ વ્યક્તિ આંધળો થઈ જાય. તમને દેખાણું નહીં મગર હતો, એ વૃક્ષ નહીં. અને બિલ્વ, તમે જે રસ્સી પકડીને આ બારીમાંથી અંદર આવ્યા, એ રસ્સી નહીં, એ અજગર હતો. તમે એટલા આંધળા થઈ ગયા છો, તમને અજગર પણ ન દેખાણો. હે બિલવા મંગલ, આટલી આસક્તિથી જો તે કૃષ્ણમાં રાખી હોત તો કૃષ્ણ તને આજે પ્રાપ્ત થઈ ગયા હોત. ઠાકુર બિલવા મંગલના હૃદયમાં ધ્રાસકો પડ્યો અને એ જ સમયે ઘર બાર બધું છોડી ઠાકુર બિલવા મંગલ જંગલમાં વ્યાગ્યા. ગુરુ ધારણ કરી ગુરુના આશ્રયમાં ભગવાનની લીલા કથા, ભગવાનનું નામ લેવા માંડ્યા. રાત દિવસ ભગવત કથા, ભગવત નામ, ભગવાનની આરતી પૂજા કરવા માંડ્યા. ભગવાનના મહાન ભક્ત થઈ ગયા અને ભગવાનની લીલા એટલી સાંભળી, એટલી સ્મરણ કરી, એક દિવસ એને વૃંદાવન જવાની ઈચ્છા થઈ. ઠાકુર બિલવા મંગલ વૃંદાવન જઈ રહ્યા હતા. ભક્તો એક વસ્તુ યાદ રાખો, તમે ગમે એટલા મોટા ભક્ત થઈ ગયા હો, પણ ભૂતકાળમાં આપણે જે ખોટા કાર્યો કર્યા છે ને, એ ગમે ત્યારે હૃદયમાં ઉત્પન્ન થઈ શકે, ગમે ત્યારે ઉફાન મારી શકે. અને અમારા ઇસ્કોનમાં એક રાધાનાથ મહારાજ છે. એકવાર એક વ્યક્તિએ પૂછ્યું કે હું બ્રહ્મચારી છું, 15 વર્ષથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરું, રાત દિવસ ભગવાનનું નામ અને કથામાં રહું, છતાં મને આજે ખોટા વિચારો કેમ આવે છે? તારી બહુ સુંદર વસ્તુ કહેતા કે તમે ભક્તિ કરી રહ્યા છો અને ભક્તિ કરવાના કારણે ખોટા વિચારો તમારામાંથી નીકળી રહ્યા છે, અને જ્યારે ખોટા વિચારો તમારામાંથી નીકળે ત્યારે નીકળતા નીકળતા મન વાયા મન થતા જાય, વિચારો મનથી અંદર જાય અને નીકળતી વખતે પણ મનમાંથી નીકળે. જો તમે સ્ટ્રોંગ ભક્તિ ન કરતા હો તો એ મનમાં રહી જાય. અને ક્યારેક ભગવાનની પરીક્ષા પણ હોય. ઠાકુર બેલવા મંગલ ભગવાનના પરમ ભક્ત થઈ ચૂક્યા હતા, પણ વૃંદાવન જતા હતા. એ રસ્તામાં એણે એક બહુ સુંદર યુવતીના દર્શન કર્યા. હવે રૂપના પૂજારી તો હતા જ, એ સુંદર યુવતીને જોઈ એ ફરીથી ભક્ત બન્યા પછી પણ એ સ્ત્રીનો સંગ કરવાની ઈચ્છા એના મનમાં થઈ.